તારીખ 16/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 843
શ્રીમદ રાજચંદ્ર વચન અમૃત પત્રાંક 913 ચાલે છે 5645 ધર્મપુર થી લખાયેલો પત્ર છે. 33મા વર્ષે ચૈત્ર મહિનામાં ધર્મપુર આવ્યા. તબિયત નરમ રહી છે. ચૈત્ર મહિનાની શરૂઆતથી જ આવ્યા છે ધર્મપુર. લગભગ એકાદ મહિનો રહ્યા છે. ચૈત્ર વર્ષ સુધી ધર્મપુરના પત્ર એકાદ મહિનો રહ્યા છે. પછી વિશાખ છે અમદાવાદ અને ભીમનાથ આવ્યા છે. પછી ભવાની આવ્યા છે. વેદ જ્ઞાનનો વિષય છે. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. માત્ર દેહથી ભિન્ન નહીં પણ ઉપયોગ લક્ષણે સ્ફુરિત એવા સામે લીધું છે. એટલે શું કે જ્ઞાનમય આત્મામાં હું પણ થાય તો દેહાદીથી ભિન્નપણું અવલોકનમાં આવે. અવલોકન છે અહીંયા એ ભિન્નને ભિન્ન જુએ છે. ભિન્નને ભિન્ન જુએ છે એનું નામ અવલોકન છે. અવલોકવું એટલે જોવું અને તે પણ અનુભવને જોવું. વિચારવામાં અનુભવથી જોવાનું પસંદ છે. વિચારવામાં તો બહુ સહેલું લાગે છે કે દેહ છે, શરીર છે, એ પરમાણુનું બનેલું છે, જીવ ચૈતન્ય છે. જીવ ત્યાંથી શરીરને છોડીને ક્યાંક બીજે ચાલ્યો જાય છે તો એ શરીર શરીર ધર્મ પ્રમાણે પરિણમતું નથી. અથવા શરીરના પરમાણુઓ શરીર ધર્મનો ત્યાગ કરે છે. એટલે શારીરિક પ્રક્રિયા જે જીવની હયાતીમાં થતી હોય એ ન થાય. એમ કે શરીરમાં લોહી ન રહે. મરદાને કાપે તો કઈ લોહી નથી નીકળતું. કાર્બન શરીર નથી, તેજસ શરીર બી નથી. બાકી શરીરના અવયવો બધા એમને એમ હોય તો પણ શરીર શરીર ધર્મ પ્રમાણે એને ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં, કાંઈ ને કાંઈ થાય જ નહીં. હલનચલન કાંઈ ન થાય. સમજવું સહેલું છે કે પરમાણુ જળ છે, આવા જીવ ચૈતન્ય છે અને બંને જુદા છે. જુદા છે એટલે ક્યારેક જુદા પડી પણ જાય છે. આયુષ્ય પૂરું થાય ત્યારે જુદા પડે છે અને એ રોજનો બનાવ છે. સંસારમાં એ રોજનો બનાવ છે. એ સમજવામાં અઘરું નથી પણ એ સમજવું પરલક્ષ થાય છે. કોઈનો જીવ ચાલ્યો જાય છે શરીરમાંથી. જીવ અને શરીર જુદા જુદી જાતના પદાર્થો છે. એક ચૈતન્ય, એક જળ. પણ હું મારા અત્યારના વર્તમાન સંયોગરૂપ શરીર છે એનાથી ભિન્ન છું એવો અનુભવ સમજાતો નથી. એવો અનુભવ સમજાતો નથી. ઉલટાનું ઉલટું વિપરીત સમજાય છે કે શરીરમાં કંઈક થાય છે તો મને થાય છે, શરીરમાં રોગ થયો તો મને રોગ થયો, શરીર દુબળું પડી ગયું તો હું દુબળો પડી ગયો, શરીરનો દેખાવ સારો તો મારો દેખાવ સારો. ઉલટો અનુભવ કરે છે. સમજે છતાંય સમજણમાં નથી આવતું એવું કાંઈ નથી. એ તો જેનું જેનું આયુષ્ય પૂરું થાય છે સ્મશાનમાં જઈને અંતિમ ક્રિયા કરી આવે છે કે નહીં, કેમ કે ભાઈ પતી ગઈ એ વાત પૂરી થઈ ગઈ છે, એનો આત્મા ક્યાંક ચાઈ દઉં ગયો. એમાં જુદો પડે છે, એ રોજિંદો બનાવશે સંસારમાં. તેથી એ બે પદાર્થોની ભિન્નતા સ્પષ્ટ આવા પ્રસંગે જોવા પણ મળે છે. યોગ્યતા અનુસાર થોડી ઘણી અસર પણ આવે છે, પછી એ અસર ચાલી જાય છે. કેમકે પરલક્ષી છે ને એટલે એને સંસાર વૈરાગ્ય કે છે, જો આવું થયું આવું થયું, અરે આવું થઈ ગયું, અંતે શરીરને બાળી દીધું, કાંઈ લઈ ગયા નહીં છે આમ છે. પણ પોતાના આત્માને ઉપયોગ લક્ષણથી સ્ફુરિત છે એવી રીતે પોતાના સ્ફુરાયમાન ઉપયોગથી સ્ફુરાયમાન એવા આત્માને ભિન્ન અવલોક્યો નથી, ભિન્ન જોયો નથી, ભિન્ન અનુભવ્યો નથી. એટલે ખરેખર ઓલી સમજણ જુદા જુદાપણાની સમજણ એ કાર્યકારી નથી થતી. અથવા એ સમજણથી જીવને ક્લેશિત ભાવ આકુળતા ભાવ ઉપશમ પામતો નથી. પ્રયોજન તો દુઃખને શાંત કરવાનું છે, પણ એવું સમજે છે સંસારમાં કે કોઈ મરી જાય ત્યારે આત્મા બે જુદા પડે છે, પણ એથી કંઈ પોતાને શાંતિ નથી થતી. ઉલટાનું કેટલાકને તો મૃત્યુનો પ્રસંગ જોઈને અશાંતિ થાય, અરે અમને આવું આપણને આવું થશે ને, આપણને આવું થશે ને, આપણું મૃત્યુ થશે ને, એ દેહાત્મ બુદ્ધિથી ભય થાય છે. કોઈનું મૃત્યુ જોઈને બહુ ભાગ તો સંસારી જીવોને ભય પણ થાય છે. એનું કારણ દેહાત્મ બુદ્ધિ છે અથવા દેહથી એકત્વ બુદ્ધિ છે. આ કર્તાપણામાં ભોગતાપણામાં પણ દેહ એનાથી શાંતિ ન મળે, અશાંતિ મટે નહીં. એટલે અહીંયા એમ કહ્યું કે દેહથી તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ એમ લેવો. આયુષ્ય છે ત્યાં સુધી શરીર સંયોગરૂપ છે, અને સંયોગ શરીર હોય ત્યારે પણ શરીરથી ભિન્ન અનુભવ કરવો એ ઉપયોગને પકડી શકે તો થાય, અથવા ઉપયોગથી આત્માને પકડી શકે તો થાય, નહીંતર ન થાય. એવી રીતે જ્ઞાનમાં હું પણ આવ્યા વિના શરીરાદીમાં પર પણ આવે નહીં. શરીરમાં હું પણ તો ગાઢ થયેલું છે, દ્રઢ થયેલું છે. અને જીવ જ્ઞાનમય પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને એવા વિપરીત સંસ્કાર અતિ દ્રઢ થયેલા છે. એટલા બધા દ્રઢ થયા કે એની વધારે બહુ મોટી થાય. જેમ કે હું શરીર ધારી છું મનુષ્ય, તો પછી મારું દરેક સ્તરે કંઈક સ્થાન છે. ઘરમાં મારું આ સ્થાન છે, ગામમાં મારું આ સ્થાન છે, રાજ્યમાં મારું આ સ્થાન છે, રાષ્ટ્રમાં મારું આ સ્થાન છે, સગા સંબંધીમાં મારું આ સ્થાન છે. કેટલા છે પ્રકાર, બહુ મોટી મંજા. જેટલા સંબંધોને, જેટલા સગાને, જેટલો કાંઈ પ્રકાર સંયોગનો છે, બધામાં ઉભા રહેવાનું પ્લેટફોર્મ હું ફલાણો શરીર વાળો છું, દેહધારી પણ એમાં કોઈનો બાપ, કોઈનો દીકરો, કોઈનો કાંઈ, કેટલાય પ્રકાર છે. એ બધા માની બેસે ને અધ્યાત્મ બુદ્ધિ દ્રઢ કરે છે. હું માત્ર જ્ઞાન સ્વરૂપે જીવ છું, આત્મા છું. શ્રદ્ધા જ્ઞાનમાં એની પકડ આપવી જોઈએ. દેહાત્મ બુદ્ધિ દ્રઢ હોતા મેં ઘર મેં ફલાણા ફલાણા હું અપના સ્થાન તો કલ્પિત નિશ્ચિત કરી લીધા. કલ્પના કરતે ઓ સ્થાન છે, કોઈ ભી દૂસરે પ્રકાર સે વર્તાવ કરેગા આકુલતા હો જાયગી. લડકા હોકર કે એસે બાત કરતા હૈ, બહુ હોકર કે એસે બાત કરતી હૈ, ભતીજા હોકર કે એસા બાત કરતા હૈ, દેહાત્મ બુદ્ધિ એવું છે. મેં તો એક આત્મા હું, જો ભી જિસને જો કુછ ક્યા મુજે લક્ષ્ય મેં રખ કર કે. એક ઉદય કા ખેલ થા. ક્યા થા? ઉદય કા ખેલ નાટક મેં એક ખેલ પૂરા હુઆ. હમકો કુછ લેના દેના હૈ નહીં. વાસ્તવ મેં સંસારી લોગ મેરે આત્મા કો તો દેખી નહીં સકતે. વો તો મેરે શરીર ઓર સંબંધ કો દેખ કરકે બાત કરતે હૈ, ઓર વો મેં હું નહીં. જેને જોવે છે હું છું નહીં, હું છું એ મને જોઈ શકતા નથી. વાસ્તવિક પરિસ્થિતિ તો આમ છે. જે શરીરને જોવે છે તો પરમાણુનો પિંડ છે, એ કઈ હું આત્મા નથી, મને આત્માને જોઈ શકતા નથી. પછી મારે માથે ઉઠવાની કઈ જરૂર ખરી? અને છતાંય ઓઢું તો આકુળતા સિવાય બીજું કાંઈ મળશે નહીં. આકુળતાને દુઃખ સિવાય ને ક્લેશ સિવાય બીજું કાંઈ થશે નહીં. એ દુઃખથી છૂટવા માટે, દુઃખથી ક્યારે છૂટે? દુઃખનો થાક લાગ્યો હોય ત્યારે. પણ એ વિટમણા એ છે કે દુઃખનો થાક લાગતો નથી, દુઃખ જ લાગતો નથી, પછી દુઃખનો થાક લાગે ક્યાંથી? આ બહુ મોટી વિટમણા થઈ પડી છે. આ તો ટોપ લેવલની વાત છે, ભેદ જ્ઞાનની છે. એ તો જ્ઞાન દશામાં પ્રવેશ કરવો એ છેલ્લી હદની વાત છે. જે જ્ઞાન દશાથી જન્મ મરણ આદિ સર્વ પ્રકારના ક્લેશનો નાશ થાય, સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો, છૂટવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. 569 આત્મયોગમાં આવશે. ત્રણ કાળ ત્રણ લોકમાં આ સિવાય દુઃખથી ક્લેશથી મુક્ત થવાનો છૂટવાનો કોઈ ઉપાય નથી. જરા સૂક્ષ્મ વિષય લીધો છે એમને. કાર્મણ શરીર રીતે પ્રારબ્ધ જે બંધ બાંધ્યો છે એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. પ્રારબ્ધથી હું બેન છું, બીજું કાંઈ દેખાતું નથી. હા, દ્રવ કર્મ, કારણ છે બધા દ્રવ કર્મ આવી ગયા. આઠ જ્ઞાન માત્ર છો, કર્મ શરીરમાં આયુષ્ય આવી ગયું. આયુષ્યના પરમાણુ ખરા ને કારમણ વર્ગનામાં. ક્ષણે ક્ષણે મનુષ્ય આયુના કાર્બન પરમાણુઓ ખરતા જાય છે, ઉદય ચાલુ છે. જે આયુષ બાંધ્યું છે એ ઘટતું જાય છે. સંસારમાં ઉલટો રિવાજ છે, જેમ જેમ આયુષ પસાર થતું જાય એમ રાજી થતો જાય. એટલે દર વર્ષે વર્ષગાંઠ મનાવે માને છે ને, કરાજી થવાને બદલે રાજી થાય. અરે ભાઈ, આયુષ્ય એટલું ઓછું થયું તારું, આટલા વર્ષ ભોગ્યું હોય એટલે એટલું આયુષ્ય તો ખાય ઓછું થઈ ગયું, એમાં રાજી થવાની વાત ક્યાં આવે? તો મૃત્યુની સમીપ જઈને રાજી થાય છે, મૃત્યુની સમીપ જવામાં રાજી થાય છે. પાછો મૃત્યુ ગમતું નથી, જોવો તો ખરા. એક કોરથી મૃત્યુ ગમતું નથી, બીજું કોરથી એને સમીપ જાય ત્યારે રાજી થાય છે. ઠેકાણું ખરું. પછી જ્ઞાની એને પાગલ કહે તો ગાંડો ગાંડો કહે તો કે આવું કેમ કહે છે? તો પાગલ પણ હું નથી. આ ન્યાયથી નક્કી થાય છે. અહીંયા તો એથી બધી આગળની વાત છે કે આયુષ્યના પરમાણુ ખરે બાકી ઓછા હોય કે બાકી વધારે હોય મારે કાંઈ લેવા દેવા નથી. ત્યારે કાર્બન શરીરથી ભિન્ન થયો. એ તો પછી લેશે, અત્યારે તો આટલી જ લીધી એમને. ત્રણ પ્રકારના શરીર છે જીવના સંયોગમાં, ત્રણ પ્રકારના શરીર છે. એમાં એક આ ઔદારિક શરીર છે, એ આ દેખાય છે પરમાણુ એવું શરીર છે. પછી કાર્મણ શરીર છે, કાર્મણ વર્ગના વળગેલી છે, એ છે આઠે પ્રકારના કર્મ બંધાના છે. અને તેજ શરીરથી શરીરનું થોડું તેજ હોય છે, મડદામાં એ તેજ નથી હોતો. ગમે એવું સુંદર શરીર હોય પણ મળદું થાય એટલે જોવું ગમે નહીં મારે. તેજ ચાલી જાય છે, તેજ શરીર લઈને જાય છે, બે શરીર લઈને જાય. ઔદારિક શરીર અહીંયા પડ્યું રહે, કાર્મણ ને તેજ શરીર હારે લઈ જાય બીજી ગતિમાં. એ પરમાણુ છે. અહીંયા કહે છે કે વેદનાની જીવે ઉપયોગથી જો આત્માને પકડ્યો હોય કે આ પ્રતિક્ષણે મારો આત્મા ઉપયોગથી સ્ફુરાયમાન થઈ રહ્યો છે, એમ જે પોતાના આત્માને ઉપયોગ દ્વારા પકડે, શરીરને હારે લેવા દેવા નથી, આયુષને હારે લેવા દેવા નથી, અને શરીરના તેજ હારે લેવા દેવા નથી, તેજના પરમાણુ અનેક પ્રકારે કેવળ જ્ઞાન હોય, મહામુનિ રાજ હોય, ભાવમંડળ પ્રગટ થાય લબ્ધિથી, એના મસ્તક આજુબાજુ પ્રકાશ 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 હોય, ચિત્રમાં દોરે છે, મંદિરમાં આપણે ભાવમંડળ લગાડીએ છીએ, ભા એટલે પ્રકાશ, ભા એટલે તેજ, તેજ કયો પ્રકાશ કયો, આભા નથી કહેતા, વિશેષ તેજ હોય તો બહુ આભા છે, તેજ ઘણું છે, પછી ભાવ ઉપરથી શોભા શબ્દ આવ્યો છે, એ પણ સારો દેખાવ હોય તો એને શોભા કહે છે, આભા શોભા ભા એ બધા ભાને આવે છે, એ પણ પરમાણુનું છે, એ શોભા એ તેજ બધું પરમાણુનું છે, જીવને જીવની શોભા જીવના ગુણોથી, જીવ પોતાના દિવ્ય ગુણોથી અલંકૃત છે, અલંકારથી શોભા હોય છે ને, પોતાના દિવ્ય ગુણોથી અલંકૃત છે જીવ, જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ સુખ શાંતિ વિભુત્વ સશક્તવ એવા આનંદ ગુણો છે, એને પકડાય છે, એક ઉપયોગ લક્ષણ છે, ગ્રહણ થાય છે, ઉપયોગ લક્ષણ છે આખો દેહ, અને જ્યારે એ ગ્રહણ થાય છે ત્યારે દેહાદીથી ભિન્ન ગ્રહણ થાય છે, એટલે જે મુમુક્ષુ જીવને પણ અંદરમાં જ્ઞાનની જ્ઞાનથી પકડ આવતી હોય કે હું પણા નહીં, જ્ઞાન દ્વારા ઉપયોગ દ્વારા હું પણાની પકડ આવતી હોય, એને ભિન્નપણાનું દ્રષ્ટિકોણ, ભિન્નપણાનો દ્રષ્ટિકોણ અવલોકનમાં આવ્યો છે, એ દ્રષ્ટિકોણ એને સાધ્ય થાય, સાધ્ય પ્રેક્ટિસથી સાધ્ય કરવો જોઈએ, છે પરિણામ પરિણામનો વિષય છે, માત્ર શબ્દો દ્વારા સમજણ કરી લેવાનો વિષય, પ્રયોગ દ્વારા પરિણમન કરીને સમજવાનો, અનુભવ કરીને અવલોકન કરીને સમજવાનો વિષય છે, અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી એટલે એને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને સમજવાનો વિષય છે, આ જીવ છે જ્ઞાનમયી, એની બાજુમાં આ શરીર છે એ પાડોશી છે, ભલે અડીને હોય, એક દિવાલે પાડોશી અડીને હોય તો પણ પાડોશી એ પાડોશી છે, એટલે શરીરના ખોખામાં શરીરની લાબલીમાં ચૈતન્ય હીરો જુદો છે, એમ હીરો અને ડાબલી જુદા છે, ભલે પછી મખમલની સુંદર ડાબલી હોય તો પણ હીરો એ હીરો અને ડાબલી એ ડાબલી, એમ આત્મા ચૈતન્ય હીરો છે, બાજુમાં શરીરનું ખોખું છે, શરીરનું એ ખોખું છે, એમ અનુભવમાં આવવું જોઈએ, તો જ આત્મશાંતિ અથવા આત્મસમાધિની શાંતિ ઉત્પન્ન થાય, નહીતર દેહધારીપણે આધિ વ્યાધિને ઉપાધિ એના દુઃખ મટે એવું નથી, કોઈ રીતે મટે એવું નથી. જેને દુઃખથી છૂટવું હોય એને માટે વાત છે. પહેલા તો એ જરૂરિયાત લાગવી કે આ સંસારના ત્રિવિધ દુઃખો છે, આદિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રિવિધ દુઃખો છે. ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના એ દુઃખો. થાકે આરામ કરે એ શબ્દ વાપર્યો, ઉપરામ ઉપરામ થઈને ઉપરામ કહ્યું કે આરામ, થાકીને આરામ થાય એને ઉપરામ કહે છે. ઉપરામ, વિશ્રામ, આરામ એ બધા એકાર્થવાચક શબ્દો છે. છેલ્લો રામ બધામાં એમ છે. ગાથામાં એક આવ્યું થયું, આત્મારામ થયો. દર્શન જ્ઞાન ચારિત્રથી, સમીક દર્શન જ્ઞાન ચારિત્રથી પરિણમિત થયેલો આત્મા આત્મારામ થયો. અત્યારે એ પોતાના અનુભવને કહે છે કે હું એમ અનુભવું છું કે એમ આત્મારામ લીધો. રામ શબ્દ શેમાંથી નીકળે ખબર? રમે ને રામ કહીએ, કોને? જે રમે તેને રામ કહીએ. આત્મામાં રમે તે આત્મા રામ એમ છે. જે આત્મામાં રમે તે આત્મા રામ થાય. આપણે મનુષ્યમાં નામ પાડવાનો પ્રકાર છે, આત્મારામ એવા નામ પાડે છે, ખાસ કરીને બ્રાહ્મણની જ્ઞાતિ. એ બ્રાહ્મણો વેદાંતિ પાછળથી છે. મૂળમાં તો જે બ્રહ્મ સમાજમાં હતા તે બધા બ્રાહ્મણ કહેવાના. પાંચમા ગુણ સ્થાને હોય એવી કોટીમાંથી બ્રાહ્મણ શબ્દ આવ્યા છે. તો તે ટ્રેડિશન થઈ ગયું બધું. અને મુનિરાજને મુખ્ય રામ, મુખ્યપણે આત્મારામ કહેવાય છે. આત્મા માં રમે તે રામ કહીએ, તે આત્મારામ સચ્ચા રામ છે. બાકી બધા રખડતા રામ છે. બહુ રખડે ને રખડતા રામે કહેવાય છે. આત્મામાં સ્થિર થાય તેને આત્મારામે કહેવાય છે. એવી એક શરીરથી ભિન્ન થવાના પ્રયોગની વાત અહીંયા કરી છે. તે ચૈતન્યાત્મક આત્મ સ્વભાવ આત્મા, કેવો આત્મા? બોલો, ઉપયોગ લક્ષણે સ્ફુરિત એવો આત્મા પહેલા કહ્યો હતો. બીજું કીધું કે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, ફરીને આત્માને કયો કશો. ચૈતન્યાત્મક સ્વભાવમાં અનુભવન લેવું છે. ચૈતન્યનું પરિણમન તે સંચેતન કહેવાય છે. ચૈતન્યના અનુભવરૂપ પરિણમન એને સંચેતન કહેવાય છે. સ્વરૂપ સંચેતન કહેવાય છે. 38મી ગાથાનો મથાળો એ છે. અને જે વેદન છે આકુલતાનું, એનાથી જુદો પાડવા માટે, રાગાદી આકુલતાથી, વિભાવથી જુદો પાડવા માટે સ્વસંવેદન લેવું છે, જ્ઞાન વેદન લેવું છે. જ્ઞાનમાં રહેલું જ્ઞાન વેદન તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, એટલે અનુભૂતિ સ્વરૂપ, અનુભૂતિ જેનો સ્વભાવ છે, અનુભવ કરવાનો જેનો સ્વભાવ છે, એવો આ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો છે. નિરંતર વેદક એટલે અનુભવ કરવાના સ્વભાવ વાળો છે, અને તેથી જ્યાં સુધી તે અબંધ દશાને ન પામે ત્યાં સુધી તે સંબંધ દશાને પામે છે. કોની સાથે? કર્મના ઉદય સાથે સંબંધ કરે છે. જ્યાં સુધી સ્વરૂપનો આશ્રય કરીને સ્વરૂપમાં લીન થવું તે અબંધ દશા છે અથવા અનુદય દશા છે. કેમ કે કર્મ બાંધાતા એનો ઉદય આવ્યો ને, એટલે ઉદય છે બંધાયેલા કર્મનો ઉદય છે. અને આત્મામાં જે વળી ગયો તે અનુદય પરિણામ કયો કે અબંધ પરિણામ કયો? અનુદય કહો કે અબંધ કહો, એવી અબંધ દશાને જ્યાં સુધી ન પામે, સંપ્રાપ્ત થવું એટલે પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી કર્મના ઉદયમાં સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના એટલે ભોગવા વિના રહેવાનો નથી. એ આ પત્રનું અનુસંધાન છે. એટલે સાતા અસાતાને લીધી છે અહીંયા, નહીં તો રાગ દ્વેષ મોહ લે. પણ એમણે અહીંયા સાતા અસાતા લેવાનું કારણ એ લીધું છે કે જીવને અસાતા ભોગવવી નથી, કોઈ જીવને અસાતા ભોગવવી નથી. કેમ કે અસાતા છે એ પીડારૂપ, વેદનારૂપ, શરીરની વેદનારૂપ એક એવી સ્થિતિ છે કે જેમાં જીવ દુઃખી થાય છે. જીવ દુઃખી થાય છે અસાતાને ભોગવતા, જીવ દુઃખી થાય છે, ઘણો દુઃખી થાય છે. દુઃખ અને સ્વભાવ વિરુદ્ધ છે. વળી અસાતાના ઉદયમાંથી છૂટવું હોય તો છૂટી ન શકે એવી પરિસ્થિતિ છે. અસાતા સિવાયના બીજા જે ઉદય છે અઘાતી કર્મના, આ વેદની પણ અઘાતીમાં છે, એમાં જીવ દરેક પ્રકારની પ્રતિકૂળતાનો કોઈને કોઈ ઓલ્ટરનેટિવ પકડીને ખોટું પણ સમાધાન કરે છે. જેમ કે કોઈ બાઈનો ધણી મરી જાય તો કાંઈ નહીં, દીકરો જ છે, કદાચ દીકરોનો કે પૈસા જ છે, પૈસાનો એટલે મારે ભાઈઓ તો છે, મારે બીજા કુટુંબીઓ તો છે, મારે પડખે તો ઘણા છે, કાંઈક મને કાંઈ વાંધો આવશે. એમ અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે ને તો કાંઈક ને કાંઈક બીજો આધાર ઉદયનો પકડીને જીવ એ દુઃખને હળવું કરી શકે છે. એક અસાતા વેદનીનો ઉદય એવો છે કે એના જીવને પકડે છે બરાબર, પરખાઈને. અસાતા વેદનીનો ઉદય જીવને એવી રીતે ઘેરી લે છે, એવી રીતે ઘેરી લે છે કે ઘણા તરફડિયા મારે ને, બહુ પીડાવી તો ગલોટિયા ખાય. ત્યાંથી જીવ છૂટો ન થઈ શકે. કેમ કે ત્યાં કોઈ યુક્તિ કામ નથી આવતી. આ એક એવો દુઃખમય અનુભવ છે. છતાં પણ જો દેહથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી હોય અને પોતાના જ્ઞાનના સંવેદનને વેદીને સંવેદનને વેદીને ભોગવીને જો બરાબર પોતાના સ્વરૂપ સંચેતનમાં રહીએ તો અસાતા વેદને ભોગવવી ન પડે. તો ભલે રોગનો ઉદય આવે એની પીડાને ભોગવવી ન પડે. જ્ઞાન દશામાં તો વેદના વધી વધી વધીને પ્રાણ છૂટી જાય એવી વેદના થાય. પણ જ્યાં સ્વરૂપ સંચેતનમાં આવી ગયો એટલે બધો ખ્યાલ આવે કે ઠીક છે, વેદનાની ડિગ્રી વધવા માંડી છે, વધવા દો. હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું, દેહને આયુષને અસાતાને મારે કાંઈ લેવા દેવા. એ તો અઘાતીનો ઉદય છે કે ફેરવો ફેરવ તીર્થંકરે ફેરવી શકે નહીં. ચાર અઘાતી તો તીર્થંકરને રહી જાય છે, એ ફેરવી શકતા નથી. મારે ફેરવવાનો ક્યાં સવાલ છે? એ તો અભિપ્રાયમાં પહેલાં આવી ગયું છે વાત. અભિપ્રાયમાં એ વાત તો પહેલાં આવી ગઈ છે, હવે તો પરિણમન ચાલે છે. સૌના અભિપ્રાય છે એટલે સ્વરૂપ સંચેતનમાં છે, એ આત્માના ભાનમાં છે, એને કોઈ અસાતાની કે આયુષની પડી નથી. અસાતાની એ પડી નથી અને આયુષની એ પડી નથી. હું મારા ભાનમાં છું અને જ્યાં છું ત્યાં મારા આત્મામાં છું. ગતિ આ ગતિ બહારનું ક્ષેત્ર બદલાય છે. મારું જે ચૈતન્ય પ્રદેશાત્મક ક્ષેત્ર છે એમાંથી હું અચલિત સ્વભાવે સદાય રહું છું, એમાંથી કાંઈ ફેરફાર નથી. એવું સ્વરૂપનું અવલંબન અને આધાર પ્રાપ્ત થાય છે અને એ આત્મા જ્ઞાનની સંવેદનામાં વેદ્યો જાય છે. એમાં જ્ઞાનની સંવેદનામાં એ વેદ્યો જાય છે, અનુભવાય છે. ત્યારે સહજ સ્વભાવ પરિણામ હોય છે, ત્યારે સહજ સ્વભાવ પરિણામ હોય છે અને એવા સહજ સ્વભાવ પરિણામ થાય અથવા રહે એવો ઉપદેશ મહાપુરુષોએ શ્રી ગુરુએ આપ્યો છે, એવો ઉપદેશ આપ્યો છે. વંચાઈ તો ગયો છે આ પુત્ર, પણ આ બીજી રીતે આલે છે. સાતા અસાતાના અનુભવને ભોગવ્યા વિના રહી શકે નહીં. જો પોતાના અભંધ દશાએ સ્વસંવેદનને એ આત્માને ન વેદે તો, અબંધ ભાવે સ્વસંવેદનપણે આત્માને ન વિદે, પોતાના ચૈતન્યને ન વિદે, તો સાતા સાતાને ભોગવ્યા વિના ચાલે. સાતા સાતાનો ઉદય છે એ તો એક ઉદય છે. ઉદય ભાવે તો દુઃખ જ છે, ઉદય કાળે ઉદય ભાવે તો દુઃખ જ છે. ઉદય કાળે અનુદય ભાવે પરિણમે તો દુઃખ થી મુક્ત થાય. આમ છે, ઉદય નિરંતર છે, ઉદય કાળ નિરંતર છે, સંસારમાં ઉદય કાળ નિરંતર છે. એટલા બધા કર્મ બાંધ્યા છે, એની ક્યુજ પૂરી થતી નથી. લાઈન લાગેલી છે, નવા બાંધતો જાય છે, ક્યુમાં બધા ગોઠવાતા જાય છે, લાઈનમાં ગોઠવાતા જાય છે. ધારાવાહી પણ ઉદયમાં આવે છે. જો જીવ ભેદજ્ઞાનની કળા શીખે, ભેદજ્ઞાન એક કળા છે, આર્ટ છે, જીવવાનું, જીવન જીવવાની કળા છે, સુખી થવાની કળા છે, તો ઉદય કાળે ઉદય ભાવે દુઃખ થાય છે, તે જ ઉદય કાળે અનુદય ભાવે સુખ થાય છે. જ્ઞાન વેદનામાં આત્માને વેદવો જોઈએ. શું કરવું જોઈએ? જ્ઞાન વેદનામાં આત્માને વેદવો જોઈએ, એમ કે છે. અહીંયા નિશ્ચય કરવાનું કીધું છે, તું નિશ્ચય કરાવો તો સહજ સ્વભાવ પરિણામ થશે. નીચે સહજ સ્વભાવ પરિણામ લીધું છે, તે સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. ત્યારે આવો નિશ્ચય કરે, ત્યારે યથાર્થ નિશ્ચયમાં બળવાનપણું પણ છે, મક્કમતા પણ છે. અને એ યથાર્થ નિશ્ચય પરિણમનરૂપ કાર્યનો એક અંશ છે. યથાર્થ નિશ્ચય છે એ પરિણમનરૂપ કાર્યનો એક અંશ છે. એટલે નિશ્ચયનું મહત્વ બહુ છે. મોટા ભાગના જીવો જે પરલક્ષી જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન સ્વાધ્યાય સત્સંગ કરે છે, એને ખામી નિશ્ચય મેળવીએ છીએ. યથાર્થપણે બળવાન નિશ્ચય થવો જોઈએ. એ નિશ્ચય બળના અભાવને લીધે ઉદય કાળે પરિણમનની અંદર હારી જવાય છે. સ્વરૂપ લક્ષણ એ છે કે બળ જ ન હોય ને, નિશ્ચય જ્ઞાન બળ ન હોય. નિશ્ચયની સાથે જે જ્ઞાન બળ ઉત્પન્ન થાય, એ જ્ઞાન બળ જ ન હોય. કેવી રીતે કામ કરે? પરલક્ષી સમજણ તો હાવ ફોતરા જેવી હોય છે, ફૂંક મારે ત્યાં ઉડી જાય. ઉદયની ફૂંક લાગે ત્યાં ગાય, કઈ છે જ નહીં, દમ જ નથી. એમ કોઈ રાગ કરે, રાગની ઈચ્છા કરે તો એમાં કઈ દમ નથી. મારે તો મુક્ત થવું છે, મારે તો મોક્ષ જોઈએ છે, મારે તો મોક્ષ માર્ગ જોઈએ છે, મારે સંસારના દુઃખ નથી જોતા. પણ કઈ રાગ કામમાં કામમાં ના આવે, જ્ઞાન બળ કામમાં આવે. અને એ જ્ઞાન બળ નિશ્ચિત ઉત્પન્ન થાય છે. એટલે અહીં એવી વાત કરી છે કે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, એટલે અનુભૂતિ સ્વરૂપ આત્મા, નિરંતર અનુભવ કરવાના સ્વભાવવાળો હોવાથી જ્યાં સુધી શબ્દ અહીંયા અધ્યાર છે, ત્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, એટલે સ્વસંવેદન દશાને સંપ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાતા સાતારૂપ અનુભવ વેદવો જ પડશે, ભોગવવો જ પડશે, સતા સતાને ભોગવવી જ પડશે. એમ થયા વિના નહીં રહીએ તેમ નિશ્ચય કરીને, એવો નિશ્ચય કરવો, એવો યથાર્થ નિશ્ચય કરવો, તો સહજ સ્વભાવરૂપ દશા થશે. કે જે દશા કરવાની મહાત્માઓ તીર્થંકરોની શિક્ષા છે, એમ કહેવા માંગે છે. વાક્ય તો બહુ લાંબુ છે, આપણે તો ટુકડે ટુકડે સ્વાધ્યાય કરવો પડશે. અહીં સુધી રાખ્યા.